લગ્નનો એક જ દિવસ હવે બાકી હતો. આખા નગરમાં વિવાહ ઉત્સવની તડામાર તૈયારીઓ થવા લાગી. નગરમાં જેટલા જેટલા રાજમાર્ગો હતા, નાની નાની ગલીઓ હતી, શેરીઓ હતી, ચોરા ચૌટા, સભાભવન તથા અન્ય સાર્વજનિક સ્થાનો હતા, એ બધાને કલાત્મક રીતે શણગારવામાં આવ્યા. મોટા મોટા રાજમાર્ગોને ચિત્ર વિચિત્ર ધ્વજા પત્રિકા તોરણ તથા રંગેબિરંગી સાડીઓથી શણગાર્યા. નગરીના મુખ્ય પ્રવેશદ્વારને કલાત્મક રીતે સજાવવામાં આવ્યું. સર્વે નગરજનોએ પોતપોતાના ઘરને સજાવ્યું. પોતાના ઘેર જ વિવાહ હોય એવો સૌને આનંદ હતો. નગરજનો તો સુંદર વસ્ત્રો અને આભૂષણ પહેરીને અહીં તહીં માલી રહ્યા હતા. નગરના મોટા મોટા મહાલયો ધૂપ અગર ચંદન તથા અન્ય સુગંધિત દ્રવ્યોની ધૂમ્ર શેરોથી સુવાસિત થઈ રહ્યા હતા. ઠેર ઠેર શરણાઈઓના સુર રેલાઈ રહ્યા હતા. એ દિવસે કુંડિનપુરની શોભા કંઈ ઓર હતી. રાજમહાલયના પ્રાંગણમાં સુંદર સામિયાણો બાંધવામાં આવ્યો હતો. આસોપાલવ અને પુષ્પના તોરણથી એને કલાત્મક રીતે શણગારવામાં આવ્યો હતો. ભાત ભાતની કલાત્મક દીવીઓ ઝગમગી રહી હતી. અંદરના ભાગમાં બ્રાહ્મણે સામવેદ ઋગ્વેદ અને યજુર્વેદના મંત્રો ઉચ્ચારી રહ્યા હતા. અથર્વવેદને જાણનાર બ્રાહ્મણો ગ્રહ શાંતિ માટે હોમ કરી રહ્યા હતા. મહારાજા ભીષ્મક અનેરા ઉત્સાહથી બ્રાહ્મણોને સોના રૂપાના વસ્ત્રોના ગોર સાથે તલના તથા ગાયોના દાન આપી રહ્યા હતા. આખા રાજ્યમાં આનંદ ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. માનુનીઓએ મંગર ગીત ગાતી ગાતી રૂકમણીને પીઠી ચોરી રહી હતી. કોઈ નટખટ સાયલી સેંથામાં સિંદૂર પૂરી રહી હતી. સૌના મુખ કમર હાસ્યથી ખીલી રહ્યા હતા. જ્યારે એકમાત્ર રૂકમણી શોકાતુર વદને આ બધો તમાશો જોયા કરતી હતી, અંગ પર થતું ચંદન મિશ્રિત હળદરનું લેપન પણ એને હર હર ઝેરની જેમ દજાડી રહ્યું હતું. ત્યાં તો સેવકોએ સમાચાર આપ્યા, જાન આવી ગઈ છે, સામયું કરવા ચાલો. મહારાજા ભીષ્મક દાન કરતા કરતા ઊભા થયા અને રાજકર્મચારીઓ તથા પ્રજાજનોને સાથે લઈ સામે જઈને સામયું કર્યું. અગાઉથી તૈયાર કરાવેલા બીજા ઉતારાઓમાં સૌને ઉતારો આપ્યો. શાલવ જરાસંઘ દંતવક્ર વિદુરથ અને શિશુપાલ પક્ષના બીજા હજારો રાજાઓને ઉતારો આપ્યો. જાન આવી ગઈ છે એવું સાંભળતા જ રૂકમણીને તમ્મર આવી ગયા. જેમ તેમ કરીને જાતને સંભાળી લીધી અને દ્વાર ભણી નજર ગઈ. ક્યાંય સુદેવ બ્રાહ્મણ દેખાતા ન હતા. સાહેલીઓ શિશુપાલના યશોગાન ગાયને રૂકમણીને હસાવવા પ્રયત્નો કરતી હતી, પણ એમના પ્રયત્નો નિષ્ફળ જતા હતા. એ હસે ક્યાંથી? અંતરમાં આગ જલતી હતી. ત્યાં મુખ પર સંતોષનું સ્મિત ફરકે ક્યાંથી? મનમાં તો મનમોહનનું જ રટણ ચાલતું હતું. સાહેલીઓને મન એમ કે રાજકુમારીને પિયર છોડીને સાસરે જવાનું થયું છે એટલે ઉદાસ રહ્યા કરે છે. લગ્નને આગલે દિવસે રૂકમણીને પીઠી ચોરીને વિધિવત સ્નાન કરાવ્યું. સહેલીઓએ સુંદર વસ્ત્ર આભૂષણો પહેરાવ્યા, પણ રૂકમણીનું મન વસ્ત્ર આભૂષણમાં હતું જ નહીં. એ તો વારંવાર દ્વાર ભણી જોતી હતી કે ક્યાંય સુદેવજી દેખાય છે. મનમાં અનેક તર્ક વિતર્ક ઉઠતા હતા. બિચારા સુદેવ બ્રાહ્મણ વૃદ્ધ છે, વાટ અતિ લાંબી છે, મને લાગે છે કે એ હજી પહોંચ્યા જ નહીં હોય, અહીં તો જાન પણ આવી ગઈ છે. લગ્નની વચમાં માત્ર એક જ આડી રાત છે. આજે શ્યામ સુંદર આવી જાય તો રંગ રહે, હમણાં જ દેવી પૂજન માટે જવાનું થશે. અરે રે, મારું આ શું થવા બેઠું છે? પૂર્વજન્મના મારા કોઈ પાપ જ આડા નડતા લાગે છે. જરૂર મેં એ વખતે કોઈ બે પ્રેમીઓના મિલનમાં અવરોધ ઊભો કર્યો હશે. એવું પણ બને કે મને નિર્લજ્જ ધારીને કે મારામાં બીજો કોઈ દોષ જોઈને એ મારે માટે ન આવ્યા હોય. હાય હાય રામ, મેં એમને મેળવવા માટે શિવજીની કેટકેટલી આરાધના કરી છે, ભગવતી પાર્વતીનું કેટલા પ્રેમથી પૂજન કર્યું છે, છતાંય મને મનમોહન ન મળ્યા. ગિરિરાજકુમારી સતી ગૌરી માતા પણ પ્રસન્ન ન થયા. શું મેં કરેલા ગૌરી વ્રતો પણ એરે ગયા? આજે મને એમ લાગે છે કે વિધાતા મારી વિરુદ્ધ છે. મારા પૂર્વજન્મના પાપ આજે મારી અને મારા મનમોહનની વચ્ચે અંતરાય થઈને આડા ઊભા છે. હાય હાય, શું મારે મારો હાથ શિશુપલના હાથમાં સોંપવો પડશે? સિંહનો ભોગ શિયાળ ઉઠાવી જશે? શું અગ્નિનું હવિષ્ય અન્ન ગધેડાને મોઢે જશે? શું મારી આશાઓ ઉપર પાણી ફરી વરસે? આમ અનેક વિચારો આવતા આંખના ખૂણા આંસુથી ભરાઈ ગયા. આંખનું કાજર ગાલ પર ઘસી આવ્યું. એક સાહેલીએ પાલવના છેડાની દિવેટ બનાવી હરવેથી આંસુ લૂછ્યા, પણ ગાલ સાથે કાજરનો અંશ ઘસાતા મુખ શામરું બની ગયું. એટલે સાહેલીએ કહ્યું, રૂકમણી, આવે મંગલ અવસરે શા માટે જીવ બારે છે? એ તો શરૂ શરૂમાં સાસરે ન ગોઠે, પછી તો એવું ગોઠી જશે કે અહીં આવવાનું પણ તને નહીં ગમે. જોને રડી રડીને મુખ કેવું શ્યામ કરી નાખ્યું. હે, શું કહ્યું? શ્યામ ક્યાં છે? શ્યામ સુંદર તે એમને જોયા. એણે વ્યાકુર બનીને પૂછ્યું, કોણ શ્યામ? કૃષ્ણ? હજી તને એના સ્વપ્ન આવે છે? એ ક્યાંથી આવે? એમને યાદ કરીને જીવ બારવા કરતાં હવે એમને ભૂલી જાય એમાં જ તારું શ્રેય છે. શ્યામને ભૂલી જાઉં? પણ એ ભૂલ્યા ભૂલાય એમ નથી. આટલું બોલતા રૂકમણીના આંસુનો બંધ છૂટી ગયો. ત્યાં તો સામેથી સુદેવજી આવતા દેખાયા. વર્ષાનું જર પડતા મુરઝાયેલી વેલી પ્રફુલ્લિત બની જાય એમ સુદેવને પ્રસન્ન મુખે આવતા જોઈ રૂકમણીના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. કહો ન કહો, સુદેવજી કંઈ શુભ સમાચાર લઈને આવ્યા લાગે છે, નહીંતર આ ઉંમરે એમની ચાલમાં આટલી સ્ફૂર્તિ ન હોય. મુખ પણ જાણે હસું હસું થઈ રહ્યું હોય એમ લાગે છે. જો એમને કાર્યમાં સફળતા ન મળી હોત તો એ આટલા પ્રસન્ન ન હોત. હમણાં મારા જમણા અંગો ફરકી રહ્યા છે. આ બધા શુભ સુકનો જ છે ને? એટલામાં સુદેવજી સાવ નજીકમાં આવી ગયા. સહેલીઓને એકલી મૂકીને તે સુદેવની પાસે આવી એકી શ્વાસે તેણે પૂછ્યું, મહારાજ શ્યામ સુંદર આવ્યા કે નહીં? હા હા, આવી ગયા છે ને? આ સાંભળીને જ સંસારભરની પ્રસન્નતા રૂકમણીના મુખ પર ઉમટી આવી. પ્રસન્ન વદને પૂછ્યું, આવ્યા છે તે છે ક્યાં? નગરના બહારના આંબાવાડિયામાં રહ્યા છે. હવે એનો શ્વાસ હેઠો શાંતિથી કહ્યું, સુદેવજી આપે તો મારા માટે ખૂબ કષ્ટ ઉઠાવ્યું, આપના જેટલો આભાર માનું એટલો ઓછો છે. આપ ક્યારે પહોંચ્યા હતા? મેં આપેલો પત્ર શ્યામ સુંદરે વાંચ્યો હતો ખરો? રાજકુમારી, ત્યાં પહોંચવામાં મને કંઈ કષ્ટ પડ્યું નથી. અહીંથી નીકળી થોડે દૂર જઈને હું તો થાકીને સૂતો, સવારે જાગ્યો ત્યારે તો દ્વારકાપુરી. મને તો ખૂબ આશ્ચર્ય થયું. ત્યાં જઈ શ્યામ સુંદરને મળ્યો, મારું સુંદર સ્વાગત કર્યું. જમી પરવારીને અમે બેઠા, આપની વાત કાઢી. મેં આપનો પત્ર વાંચવા આપ્યો એટલે કહ્યું, આપ જ વાંચો ને? મેં આખો પત્ર વાંચી સંભળાવ્યો. એ કહેતા હતા મને પણ રાજકુમારી ખૂબ યાદ આવે છે, રાતે નીંદ પણ આવતી નથી, એમ કહીને મને તૈયાર થઈ જવા કહ્યું. અમે બંને રથમાં બેસીને નીકળ્યા. સવાર થતાં થતાંમાં તો આરામથી અહીં પહોંચી ગયા. આપને બીજા શુભ સમાચાર આપું, શ્યામ સુંદરના મોટા ભાઈ બલરામજી પણ સેના સહિત અહીં આવી ગયા છે, એટલે હવે કોઈ વાતે ચિંતા કરવા જેવું નથી. આ શુભ સમાચાર સાંભળતા એનો કંઠ ભરાઈ ગયો. આભારના બે શબ્દો કહેવા હતા પણ એ બોલાયા જ નહીં. સુદેવની કૃતજ્ઞતાના ભારથી એ એટલી બધી નમી ગઈ કે સુદેવજીના ચરણોમાં એણે માથું ટેકવી દીધું. મનમાં એમ થતું હતું કે વિપ્રદેવ ઉપહારમાં કંઈ આપું, પણ બહુ જ વિચાર કરવા છતાં કોઈ યોગ્ય ઉપહાર નજરે ન ચડ્યો, એટલે વિવશ થઈને રાજકુમારીએ બ્રાહ્મણના ચરણોમાં પોતાની જાત ધારી દીધી. લક્ષ્મીજીના અવતાર રૂકમણીએ કહ્યું, સુદેવજી, હું મારી સમસ્ત વિભૂતિ આપના ચરણોમાં અર્પણ કરું છું. પછી તો એની પ્રસન્નતા ઓર વધી ગઈ. એનો પ્રસન્નતાયુક્ત ચહેરો જોઈને સૌને આનંદ થયો. જ્યારે મહારાજા ભીષ્મકને સમાચાર મળ્યા કે યદુવંશ વિભૂષણ રામ અને શ્યામ રૂકમણીના વિવાહ જોવા પધાર્યા છે, ત્યારે એમને ખૂબ આનંદ થયો. જાતે ઉઠીને મંત્રી પુરોહિત વગેરેને લઈને રામ શ્યામ પાસે ગયા. આપસમાં કુશળ સમાચાર પૂછીને ભીષ્મકે કહ્યું, વાસુદેવ, આજે તો આપે મારા પર ખૂબ કૃપા કરી, ચાલો નગરમાં પધારીને મારું આંગણું પાવન કરો. ભીષ્મકના આગ્રહથી રામ શ્યામ સેના સહિત નગરમાં પધાર્યા. રામ શ્યામ પધારે છે એ સમાચાર મળતા જ નગરજનો દર્શનાર્થે ઉમટ્યા. ચારે તરફ રામ શ્યામનો જય જયકાર ધ્વનિ થવા લાગ્યો. નગરજનો તો એકબીજાના કાનમાં મુખ રાખીને વાતો કરવા લાગ્યા. અરે, શ્યામ સુંદરનું રૂપ તો અનુપમ છે, આંખ પણ હટાવવાનું મન થતું નથી. આવો સુંદર મૂર્તિઓ છોડીને રૂકમિએ શા માટે શિશુપાલ સાથે સગપણ કર્યું? ક્યાં હંસ અને ક્યાં કાગડો? રાજમહેલ પાસે મહારાજ ભીષ્મકે રામ શ્યામનું સુંદર સ્વાગત કર્યું. મધુર પદ, નિર્મળ વસ્ત્રો અને પૂજાના અન્ય ઉત્તમ ઉપહાર અર્પણ કરીને એમનો યથાયોગ્ય સત્કાર કર્યો. સેના સહિત સર્વને ઉત્તમ પ્રકારનો ઉતારો આપ્યો. રામ શ્યામ આવી ગયા છે એ વાતની જાણ થતાં શિશુપાલના પક્ષના સાલવ, જરાસંઘ, દંતવક્ર, વિદુરથ વગેરે કૃષ્ણદ્રેષી રાજાઓના પેટમાં તેલ રેડાયું. એમાં જ્યારે ગુપ્તચરોએ સમાચાર આપ્યા કે રામ શ્યામનો ઈરાદો રૂકમણીનું હરણ કરવાનો છે, ત્યારે તો એમને ઓર ચિંતા થઈ. આ સૌએ એકઠા થઈને એવો નિર્ણય કર્યો કે જો કૃષ્ણ બલરામ રૂકમણીનું હરણ કરવાનો પ્રયત્ન કરે તો આપણે સૌએ એકઠા થઈને એનો સામનો કરવો અને રૂકમણીને એમના હાથમાંથી ખૂંચવીને શિશુપાલ સાથે એનું લગ્ન કરાવવું. રૂકમિને આ વાતની ગંધ આવતા આખા નગરમાં સૈન્યનો પાકો બંદોબસ્ત ગોઠવી દીધો.